भवसंभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननामुजम पूजितम सुर नरोत्तमे मुदा धर्मनंदनम अहम विचिन्तये। त्वं सुकांत ब्रुतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में जूनागढ़ प्रदेश प्राण सामन राधारमण देव दिव्य सानिध्य में सरदार मंदिर में बिराजमान अर्चा स्वरूप भगवान श्री हरि दिव्य सानिध्य में आजना श्री स्वामीनारायण सत्संग छावणी एने पूर्णाहुतिनी पूर्व संध्याना शुभ अवसरे सभा में उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे अमारा संतो श्रीजी महाराज ना लाडीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने नवा वर्षना अमारा खूब खूब हेतपूर्वक जय स्वामीनारायण। आजे भगवान श्री हरि ने पूर्ण कृपा थी अपना जीवन नी अंदर एक एवो अवसर आव्यो छे कि जे अवसर ने जो यथार्थपणामां जो समझवामां आवे तो आपणने आ मनुष्य देह प्राप्त थयानो यथार्थ समझाई जाए। पूर्व वक्ताओए आ छावणी विषे शिबिर विषे बहु सुंदर मननीय वातो करी અને આજે શિબિરની અંદર કથાના માધ્યમથી વચનામૃતના માધ્યમથી ભક્તજનોને એક સત્સંગી તરીકેનું જીવન કેવી રીતે જીવવું જોઈએ, એક ભક્ત તરીકેનું જીવન કેવી રીતે જીવવું જોઈએ, એક માણસ તરીકેનું જીવન કેવી રીતે જીવવું જોઈએ એ સદાચારોનું સિંચન કરવામાં આવેલું છે। પણ આપણે બધાએ આ વાત જાણીએ છીએ, અનેક વખત કથાઓની અંદર પારાયણોની અંદર મહોત્સવોની અંદર પ્રવચનના માધ્યમથી આપણા સુધી આ વાત ઘણી વખત પહોંચાડવામાં આવી છે। ઘણી વખત આપણને એનો હોશ ચડી જાય અને આપણને એનું બળ ચડી જાય અને આપણે એ વેગની અંદર એ માર્ગ અપનાવી લેતા હોય છે। પણ કળિયુગનો એવો પ્રભાવ છે, આ છાવણીની બહાર જેવા નીકળ્યા કે આવા કોઈ મહોત્સવમાંથી જેવા બહાર આપણે નીકળ્યા એટલે માયાના બંધનમાં બંધાતા વાર નથી લાગતા। સાત સાત દિવસ, આઠ આઠ દિવસ, નવ નવ દિવસ સુધી જે મહેનત કરી હોય આ બંધનમાંથી વૃત્તિઓને તોડાવવા માટે જે પુરુષાર્થ કરેલો હોય એ વૃત્તિ એ માયામાં પાછી પુનઃસ્થાપિત થતી જાય છે। અને એટલા માટે વાલા ભક્તો, આ કોઈ મનુષ્યની વાંધો છે, આ મનની જે નબળાઈ આ ખરેખર આ મનની નબળાઈ ગણાય, આ મનની ચંચળતા ગણાય. અને મનુષ્યને જીવને આ ચંચળતા હોય એમાં વિશેષતા નથી, કારણ કે શાસ્ત્રમાં એવા કથાઓના વર્ણન આવ્યા છે કે સિદ્ધ દશાને પામેલા બ્રહ્માદિ દેવતાઓના પણ મન જ્યારે વિચલિત થયા છે ત્યારે એ સ્થિતિમાંથી એમનો પરાભવ થઈ અને એમનું પતન એટલે કે એની પડતી થઈ છે, એના જે આગળ જ વધવાના બદલે પીછેહઠ થઈ છે. જો સિદ્ધ દશાને પામેલા દેવતાઓની પણ આ જો દશા થતી હોય, આ સ્થિતિ થતી હોય, તો સામાન્ય રીતે વિચારીએ તો આપણી પાસે એક બહાનું મોટું છે કે આપણે તો પામર જીવ છીએ, આ બહાનું છે. પણ વાલા ભક્તો, જો બહાનાનો અર્થ લઈએ આપણે, આપણી દુર્બળતાને, આપણી નિર્બળતાને, આપણી કાયરતાને જો દબાવવા માટે બહાનાનો અર્થ લઈએ, કોઈ પણ આશાની પાછળ, અર્થની પાછળ સંતાવવા માંડીએ, તો કદાચ આપણે આક્ષેપથી બચી જશું કે આ કાયર છે. પણ આપણી જે ગતિ, જે સદગતિ થવી જોઈએ, મોક્ષ પદની પ્રાપ્તિ આપણે જે કરવી છે, એ ક્યારેય આપણને એનો લાભ કે એની તક નહીં મળે, કારણ કે આપણે ઓથાની પાછળ છે. સૂર્યનો પ્રકાશ આવતો હોય અને વચ્ચે છત્રી રાખી હોય તો એ સૂર્યનો પ્રકાશની કિરણ એ આપણા ઉપર નથી પડવાની, કારણ કે આપણે ઓથાની પાછળ છીએ. ઘણી વખત ભક્તોને આ ભલામણો વારંવાર કરવામાં આવે છે કે કળિયુગના જે પ્રભાવો એનાથી બચીને રહેજો. મહારાજે ત્યાં સુધી લખ્યું, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, આટલું સમજવાનું છે કે કુસંગીના ફેલમાં જો સાત્વિક અને સદાચારનું જીવન આપણે જીવીએ તો આપણે બહુ જ ઇજ્જતથી પોતાની આબરૂને સાચવી અને પોતાનું કુટુંબનું, પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકીએ એમ છીએ. પણ વ્યક્તિને જ્યારે આવી શિબિરોમાં આવે એટલે કેટલાય યુવાનો પૂજા લઈ લે, કેટલાય યુવાનો વ્યસન મુક્તિના સંકલ્પો કરી નાખે, પણ જેવા શિબિરમાંથી બહાર ગયા એટલે ઓલી માયા એ મનને દુર્બળ કરી નાખે અને મન પાછું એ પૂજા લીધી હોય તો મૂકી દે, કાં તો કરે નહીં, વ્યસન આદિ જો છોડ્યા હોય પાછા શરૂ કરી દે. મંદિરે જવાનો નિયમ આપ્યો હોય તો એ નિયમની અંદર પણ ગાફલ રહેવા માંડે. એટલે આપ જે વારંવાર જે થતી આપણામાં જે ઓટ કહેવાય ને, કે જે એક વખત આપણને વેગ ચડ્યો, એક વખત ઉત્સાહ આવ્યો, એમાં ઓટ આવી, એ ઓટને દૂર કરવા આ વર્ષો વર્ષ આ શિબિર કરવામાં આવે છે કે વળી પાછી બેટરી ચાર્જ કરીએ તમારી. આ બધાએ વ્યાખ્યા પોતપોતાની રીતે કરી, કોઈએ ડોક્ટર કીધા, કોઈએ પેશન્ટ કીધા, કોઈએ સર્જન કીધા, પણ હકીકત મારી સમજણ પ્રમાણે, હું પણ મારી વિચારધારાથી વાત કરું તો અમે તમને આઈનો બતાવીએ છીએ, અરીસો બતાવીએ છીએ. આ અરીસાની અંદર તમને તમારું મોઢું દેખાડવાનું છે, અમારું મોઢું, સંતોનું મોઢું કે ભગવાનનું મોઢું એમાં નહીં દેખાય. આ શિબિરનો વાસ્તવિક અર્થ જો હોય તો એ આત્મચિંતન કરવા માટેનો છે, પોતાની જાતને ઓળખવા માટેનો, પારખવા માટેનો આ અવસર છે. આજે આપણા જીવનની અંદર સદગુણોનું જમાપાસું કેટલું છે અને સદગુણોની અંદર, ધર્મની અંદર ગાફલાઈ કરીને આપણે ઉધાર પાસું કેટલું કરી નાખ્યું છે, આ એનો ચિંતવનનો આ સમય છે. અને વિવેકી પુરુષ એને કહેવાય કે એક વખત ચિંતવન કર્યા પછી એ દુર્ગુણોને, એ જે ઉધાર જે આપણા ઉપર ચડી ગયા છે એને દૂર કરી અને જમા પાસું વધારવા માટે જે મહેનત કરે તો એને જ વિવેકી કહેવાય, એને જ કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય, હોશિયાર એને કહેવાય. નુકસાનનો ધંધો કરે ને એને આપણે ગુજરાતીની જાડી ભાષામાં કહીએ કે આ તો ડફોળ છે, મૂર્ખ છે, સારી ભાષામાં મૂર્ખ કહેવાય, પણ આપણે બધા ગ્રામ્યજનોને સમજી શકાય એટલા માટે આ શબ્દ વાપર્યો.
આપણી પાસે આવી તક વારંવાર નથી આવતી. આ કેવું છે કે વીજળીનો ઝબકારો થાય જેમ મોતી પરોવાનો હોય, એમ ક્ષણભંગુર જીવનની અંદર આપણે આમ આપણને તક મળી છે, આ વીજળીનો ઝબકારો થયો છે, અને આની અંદર જો ગાફલ રહ્યા, સજાગ ન રહ્યા, તો આપણા જીવનની અંદર આવી તક ફરી આવશે કે કેમ, પહેલી તો એની શંકા છે. અને જો કદાચ આવી અને આપણી આવી ગાફલત રહી, તો આપણે એ તકને પણ આપણે આ રીતે વેડફી નાખશું. માટે જે જીવાત્મા એનું પરમ લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે, એને તો ખરેખર સાવધાન થવાની જરૂર છે. જો કદાચ કોઈ સકામ ભક્તો હોય, કોઈ પોતાની એવી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે સત્સંગના માર્ગમાં જોડાણા હોય, તો કનિષ્ઠ ભક્તની અંદર એને ખપાવી દીધા મહારાજે, પણ એના ઉદ્ધારનો ગેરંટી મહારાજે લીધી નથી. આ વસ્તુ ધ્યાનમાં સમજવાની છે. મહારાજે ત્યાગ નથી કર્યો કોઈનો, મહારાજે એને કનિષ્ઠ ભક્તની અંદર, સકામ ભક્તની અંદર એને ખપાવી દીધા, એને સ્વીકારી લીધા કે ભાઈ મારો ભક્ત છે. પણ એનો મોક્ષની ગેરંટી તો મહારાજ ત્યારે લે કે જ્યારે એની વૃત્તિ એ પૂર્ણ રૂપે એ ભગવાનને સમર્પિત થાય, ત્યારે ભગવાન એની જવાબદારી લે છે કે હવે આનું કલ્યાણ કરવાનું. અણીશુદ્ધ એટલા માટે મહારાજે શબ્દ વાપર્યો કે અમારે બધાને કેવા કરવા છે, અણીશુદ્ધ ચોખ્ખો, જેમ બાસમતી, કાશ્મીરી બાસમતી જે ચોખ્ખો હોય ને એના બેવ અણી આખી હોય, એની અંદર તૂટલું ન હોય, એવા શુદ્ધ અને સફેદ અને અણીશુદ્ધ એવા ચોખા જેવા થાય, ત્યારે મહારાજ કહે છે. એનો અર્થ શું સમજવાનો? આપણી અંદર રહેલા અવગુણો સહિત ભગવાન આપણને ક્યારે સ્વીકારવાના નથી, સત્સંગમાંથી બહાર નહીં કાઢે, પણ મોક્ષની પ્રાપ્તિ તો કરાવવાના ત્યારે જ છે જ્યારે આપણે અણીશુદ્ધ થઈશું, ભગવાનના એકાંતિક ભક્ત બનીશું, સાચા અર્થમાં શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદામાં રહી અને ભગવાનની ભક્તિ કરીને સાચા અર્થમાં સત્સંગી બનીશું. અને આવી જે વિશ્વાસ આપણા અંતરની અંદર આપણે જન્મ આપી અને એને એને પોષણ આપી અને મજબૂત કરવો, એનું નામ દ્રઢતા. આત્મનિષ્ઠાની કીધી ને કે જે આત્મથી જે બળવાન જે થયા હોય, બુદ્ધિનું બળ છે ને, પરિસ્થિતિ બદલાય એટલે બુદ્ધિ ફરી જાય હો, આ વસ્તુ સમજવાની છે. ભગવાને પણ એક વાત બહુ સુંદર ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ લખી, અર્જુનજીને ઉપદેશ કહે કે તું બુદ્ધિથી મને સમજવાનો પ્રયત્ન કર, કદાચ બુદ્ધિથી જો સમજાય તો ઠીક છે, પણ જો બુદ્ધિથી ન સમજાય તો તું એ પ્રયત્ન મૂકીને તું યોગની સાધના કર. તું યોગ સાધીને, યોગ એટલે કે અંતરથી જે મનથી પરમાત્માના સ્વરૂપની અંદર જે જોડાવવું અને મનથી મનની દ્રષ્ટિથી જોઈ અને સ્વીકારવું, એ યોગ. આપણે ધ્યાન કહીએ છીએ ને, જેને ધ્યાન કહીએ છીએ ને, ધ્યાનમાં કઈ દ્રષ્ટિથી જુઓ છો તમે? જ્યારે માનસી પૂજા કરવા બેસો ત્યારે આંખ બંધ કરીને આપણે કઈ દ્રષ્ટિ ખોલીએ છીએ? ત્યારે આંખ બંધ કરી દઈએ છીએ તો જોઈએ છે શું? પણ જ્યારે આંખ ચર્મ ચક્ષુ આપણા બંધ કરીએ છીએ ત્યારે આપણા મનના ચક્ષુ આપણે ખોલીએ છીએ. જ્યારે ચર્મ ચક્ષુ આપણા બંધ કરીએ છીએ ત્યારે આત્માના ચક્ષુ ખોલીએ છીએ, અને એ દ્રષ્ટિથી પરમાત્માને જોવાનો જો પ્રયત્ન કરીએ તો ભગવાન કહે છે અમે એને તમને ચોક્કસ એની અંદર યથાર્થ દર્શન પણ થાય અને તમને વશ પણ થઈએ. આજે આપણા આત્માના ચક્ષુ ખોલવા માટેની આ છાવણી છે. વચનામૃતના માધ્યમથી વિચારીએ તો ભગવાને ભક્તને ભગવાન પામવા સુધીના રસ્તાને, અમે ગઈકાલે હમણાં ખોપાળામાં હતા ત્યારે પણ શિબિરની અંદર આ જ વાત કરી હતી કે આપણે આ વસ્તુ ખરેખર સમજવા જેવી છે. ભગવાનને પામવા હોય ને તો એની અંદર ત્રણ વાતનું અનુસંધાન રાખવું. એક તો પહેલા ચોખ્ખા થવું, ભગવાનને બાંધેલી મર્યાદામાં રહી, ધર્મમાં રહીને, એક તો ભગવાનના ભક્તના લક્ષણે યુક્ત રહીને ભગવાનના એકાંતિક ભક્ત બનવું, આ પહેલી યોગ્યતા. બીજી યોગ્યતા, ભગવાનને યથાર્થપણે જાણવા, જેવા છે તેવા. મહારાજે હમણાં સ્વામીએ વાત કરી ને કે ભગવાનનું સર્વોપરિપણું, નિષ્ઠાપણું આપણામાં દ્રઢ હોય, અને એવું દ્રઢ હોય કે કોઈના ફેરવે ફેરાય નહીં, નહીં તો ગણાય ને આ દ્રઢતા અને જડતામાં ફેર પાછી. આ વાત આપણે સમજવાની, આ પણ સમજવાની છે. સમજણે કરીને મહિમા એ સહિત જેને આપણે જીવમાં ઉતાર્યા હોય ને એને દ્રઢતા કહેવાય, અને બાકી જડતા કહેવાય. પકડેલું મૂકે નહીં ને એને જડતા કહેવાય. બંનેની પરિસ્થિતિ સરખી જ છે કે પેલાને છોડવાનું નથી ને ઓલામાં છોડવાનું નથી, પણ ઓલામાં મહિમા નથી. આ તો મારું, મેં પકડ્યું ને, હવે અહમ આવ્યો, મારા પણાનો અહમ આવ્યો, હું પણાનો અહમ આવ્યો. હવે મેં એક વખત આ કીધું, હવે હું એને કેમ છોડું? તો આવો અહમે યુક્ત જો આપણે કોઈ વસ્તુ પકડી હોય ને, ત્યારે એની અંદર લાભ નથી બહુ, એમાં કોઈ ફળની પ્રાપ્તિ ન થાય. પણ સમજણે કરીને કે આ મારું હિત છે, આ મારું અહીંયા ઘર શ્રેય છે, અહીંયા મારું કલ્યાણ છે, આવી સમજણથી જ્યારે પકડાશે ને, ત્યારે એ પકડ સાચી ગણાશે. અને એ પકડ મહારાજ એટલા માટે, યથાર્થપણે ભગવાનનો મહિમા જાણો. અને ત્રીજી વાત, એ જે મહિમા જાણ્યો, આપણીમાં યોગ્યતા આવી, એટલે આપણે એ ભગવાનને પામવા માટે ભક્તિનો માર્ગ અપનાવી લેવો, એમાં કચાશ નહીં રાખવી. આ ત્રણ વસ્તુનું વચનામૃતનો સાર જો જુઓ ને તો આટલો જ આવે. એટલે આપણા જીવનની અંદર પછી બાંધછોડ બાંધછોડની પ્રકૃતિ કદાચ હોય તો એને છોડી અને ભગવાનને આજ્ઞામાં વર્તવાની દ્રઢતા કરી અને ભગવાનની આજ્ઞાને અનુસરજો. ભગવાન ચોક્કસ એની ગેરંટી, મહારાજે આ વચન આપેલું છે, એવું બિરુદ મારું બદલે નહીં સર્વજન. બિરુદ એટલે વચન, એ વચન મહારાજ આપ્યું છે કે જે મહારાજને અંતકાળે જરૂર મારે આવવું. આપણે ભગવાનના થઈને રહીએ તો ભગવાનને એનું વચન ફેરવી જ ન શકે, એને આવવું જ પડે આપણને લેવા. એવું પરમાત્માનું પોતાનું વચન છે, એટલે આપણે બાંધતા નથી હો, કારણ કે કપટી ગણાય. કાળિયા ઠાકરને કપટીની બિરુદ મળેલું છે, એ ક્યારે ફરી જાય કંઈ ઠેકાણું નહીં. પણ ભગવાને વચન આપ્યું છે કે આ મારું બિરુદ ક્યારેય ફરશે નહીં. આ વિશ્વાસ અપાયો છે ભગવાને, અને એ વિશ્વાસના આધારે આપણે એમ કહીએ કે જે ભગવાનને અનુસર્યા છે એનું અકલ્યાણ ક્યારેય નથી થતું, પણ એ ભગવાનનો આશરો ક્યારે તૂટે નહીં. આપણે એના માટે જ આ પુરુષાર્થ કરીએ છીએ, એના માટે જ આવી શિબિર છાવણી વગેરે આપણે કાર્ય કરીએ છીએ, એના માટે જ ઉત્સવ સમય થાય છે. માટે આપણે જ્યારે જ્યારે આપણને આવો લાભ મળ્યો છે ત્યારે આપણે આત્મચિંતન કરીને જ્યાં જ્યાંથી ધૂળ ચડી હોય એને ખંખેરી વળી પાછા અણી શુદ્ધ થઈ જવું, કે જેથી ભગવાન જ્યારે પણ તેડવા આવે, એ આયુષ્યનું કોઈ નિર્ધાર માપદંડ આપણી પાસે નથી કે આજે આ સમયે અહીંયા તેડવા આવવાના છે, પણ જ્યારે પણ ભગવાનનો ભેટો થવાનો પ્રસંગ આવે ત્યારે મહારાજ આપણને ચોખ્ખા જોવે. આપણે એમ વિચારીએ કે અત્યારે ભલે ગંદા થયા પછી ધોવાઈ જશું, તો એ અવસર મળ્યો કે ન મળ્યો એના કરતાં જ્યારે અવસર મળ્યો ત્યારે ગંગામાં સ્નાન કરી પવિત્ર થઈ જવું. એટલા માટેનું આ પ્રસંગ વારંવાર અવારનવાર આપણા સંપ્રદાયમાં ઉજવાય છે. ત્યારે આપણે દરેક ભક્તજનોને અમારી ભલામણ કે આપણા આત્માને ખાસ કરીને પવિત્ર કરી રાખીએ, કે જેથી ભગવાન આપણા ઉપર કાયમ રાજી રહે અને એ આત્માને અંતરાત્માની અંદર ભગવાનનો હંમેશા વાસ રહે. વાલા ભક્તો, વધારે સમય નથી લેતો, ઘણું ઘણું સાંભળ્યું છે, પછી પચાવવાનું અઘરું પડશે હો, ઓવર અજીર્ણ થઈ જાય, એટલે માપનું પીરસેલું સારું. પણ આ જે વાત સત્સંગની આપણે કરીએ છીએ કાયમ, એને ખરેખર સાંભળેલું ગુણ નહીં કરે, ખાધેલું ગુણ નથી કરતું, ખાવામાં જેટલું પચાવીએ છીએ એ ગુણ કરે છે. એટલે આપણે આ જ્ઞાનને પચાવીએ, આ સમજણને પચાવીએ અને જીવનમાં ઉતારીએ તો ગુણ ચોક્કસ કરશે, અમારો વિશ્વાસ છે. વધારે સમય નથી લેતો, નવા વર્ષમાં પ્રથમ વખત આજે સરદાર આવવાનો અવસર આવ્યો છે અને તમને બધાને મળવાનો અવસર આવ્યો છે, ત્યારે નવા વર્ષના નિમિત્તે હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં નતમસ્તક થઈને પ્રાર્થના કરું કે આવનાર દિવસો દરેક ભક્તજનોના જીવનમાં ક્ષેમ, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અભિવૃદ્ધિ કરાવે અને સર્વાંગી વિકાસ કરે, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય દ્રઢ થાય, નિયમ, નિશ્ચય, પક્ષ બલિષ્ઠ થાય અને ભગવાનનું સ્વરૂપ અંતરાત્મામાં અખંડ વાસ કરે એવી કૃપા આ તમામ સત્સંગીઓ ઉપર ભગવાન કરે. હરિકૃષ્ણ મહારાજની દયા તમામ હરિભક્તો પર ઉતરે એવી પ્રાર્થના સાથે નવા વર્ષના પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજિંદ પ્રસાદજી મહારાજ શ્રી તથા અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી વતી સારાય સત્સંગ સમાજને અંતરના આશીર્વાદ પાઠવી સર્વનું મંગળ થાય એ શુભકામના કરી મારી વાણીને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાન.